நமோரியந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜ்ராயணம் லூயி சவசாஹூனம் ஜீ ஸ்வரூப சமஜா வினா காம்யோ துகனன் சமஜாவ்யூதே பத நமோ ஸ்ரீ சத்குரு பகவன். સોલ સાયન્સના ક્લાસમાં આપણી ચર્ચા જીનાગમના એક અત્યંત મહત્વપૂર્ણ વિષય ઉપર ચાલી રહી છે, જેનું નામ છે સાત તત્વ અને સાત તત્વ સંબંધી ભૂલ. આ વિષય આપણો ચાલી રહ્યો છે, જેમાં ગયા વખતે આપણે સાત તત્વમાં જીવ તત્વ, અજીવ તત્વ, આશ્રવ તત્વ અને બંધ તત્વ, આ ચાર તત્વ સંબંધી આપણે ચર્ચા કરી હતી. સૌથી પહેલા તો આપણે તત્વનો અર્થ સમજ્યા હતા. બે પાંચ મિનિટમાં જે ગયા વખતે આપણે વિષય લીધો હતો એને રિવાઇઝ કરીને આજે આપણે ટ્રાય કરીએ છીએ કે જે આપણો આ વિષય પાંચ છ અઠવાડિયાથી ચાલુ છે, કદાચ એનાથી વધારે, એને આપણે પૂરો કરીએ. બેસિકલી હવે ત્રણ તત્વ સંબંધી ચર્ચા કરવાની બાકી છે, સંવર, નિર્જરા અને મોક્ષ. બે પાંચ મિનિટ રિવિઝન કરીએ જે આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા. તત્વની આપણે પરિભાષા એટલે કે એનો અર્થ જોયો હતો. તત્વ એટલે બહુ જ શોર્ટમાં અગર આપણે એનો ભાવ સમજવો હોય તો તત્વ એટલે વસ્તુનો, પદાર્થનો અસાધારણ સ્વભાવ, પદાર્થનો મૌલિક સ્વભાવ, એનું નામ છે તત્વ. બરાબર, એક લાઇનમાં એની ડેફિનેશન, વસ્તુના મૌલિક સ્વભાવને, અસાધારણ સ્વભાવને તત્વ કહેવાય છે. સૂત્ર આપણે ભણ્યા હતા તત્વાર્થ સૂત્રમાં, શું સૂત્ર ભણ્યા હતા આપણે, કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વાર્થ, તત્વાર્થ બે શબ્દ છે ને, તત્વ અને અર્થ. તો અર્થ એટલે શું અને તત્વ એટલે શું? અર્થ એટલે પદાર્થ, અર્થ એટલે પદાર્થ. જેવી રીતના સાકર એ અર્થ છે, સમજો, સાકર એ અર્થ છે અને પદાર્થ છે, અર્થ છે, સાકર સબસ્ટેન્સ છે અને મીઠાશ એનું તત્વ છે. બે વાત સમજાય, સાકર શું છે? અર્થ છે અને મીઠાશ, સાકર સેનાથી બનેલી છે, સેનાથી ભરેલી છે, તો મીઠાશ જે છે એ મીઠાશ એનું તત્વ છે. મીઠાશ એ સાકરનું શું છે? તો કે એ તત્વ છે. તો એ રીતે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. તો સાકર નામના પદાર્થને જાણવું પણ જરૂરી છે અને એમાં એનો જે તત્વ છે, એનો જે ભાવ છે, એનો જે સ્વભાવ છે એ જાણવું પણ જરૂરી છે. એટલે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એ સૂત્રાય. પોઈન્ટ સમજાયો? તો આપણે અર્થ એટલે પદાર્થ અને તત્વ એટલે એનો મૌલિક સ્વભાવ, મૌલિક સ્વભાવ એટલે એનો અસાધારણ સ્વભાવ, ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે તત્વનો અર્થ કર્યો. એના પછી આપણે જીવ તત્વ, અજીવ તત્વ, આશ્રવ તત્વ અને બંધ તત્વની આપણે પરિભાષા જોઈ હતી. હવે હું બહુ ડિટેલમાં નહીં જાઉં કારણ કે પછી એમાં સમય વયો જશે. આપણે લાસ્ટ ટાઈમ ઘણું બધું રિપીટેશન આપણે કર્યું હતું આ તત્વ સંબંધી. પરિભાષામાં આપણે એક એક લાઇનમાં ખાલી બોલી જાઉં છું. જીવ તત્વની પરિભાષા આપણે શું લખી હતી કે જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા ને જીવ તત્વ કહેવાય. આપણે આ પરિભાષા જોઈ હતી જીવ તત્વની. જીવ તત્વ જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા ને જીવ તત્વ કહેવાય. હવે અજીવ તત્વમાં શું જોયું હતું? કે જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્માથી જે સમસ્ત પરપદાર્થ ભિન્ન છે એ પરપદાર્થ છે અજીવ તત્વ. ખ્યાલ આવે છે? તો જીવ તત્વ અને અજીવ તત્વ, અજીવ તત્વમાં મુખ્યતઃ પાંચ દ્રવ્ય આવશે અને તમે છ છ દ્રવ્ય પણ લઈ શકો. મારાથી, મારા જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્માથી ભિન્ન બીજા બધા જીવ પણ મારાથી શું છે? ભિન્ન છે. તો એ જીવને પણ આપણે અજીવમાં નાખી શકીએ. આપણે એને લાસ્ટ ટાઈમ જીવ દ્રવ્યમાં નાખ્યું હતું. જીવ દ્રવ્ય છે અને હું જીવ તત્વ છું, અને બધા જીવ દ્રવ્ય અજીવમાં આવી શકે. જીવ દ્રવ્ય, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ, આ છ દ્રવ્ય છે ને, આ છ દ્રવ્યને આપણે અજીવ તત્વમાં નાખી શકીએ. અજીવ તત્વ સમજો, જીવ તત્વ અને અજીવ તત્વ. તો છ એ દ્રવ્ય જે છે, દ્રવ્યનો સમાવેશ ક્યાં થશે? અગર કોઈ તમને પ્રશ્ન પૂછે કે સાત તત્વમાં, પ્રશ્ન સાંભળજો ધ્યાનથી, સાત તત્વમાં છ દ્રવ્યનો સમાવેશ ક્યાં થાય? છએ છ દ્રવ્યનો સમાવેશ, છ દ્રવ્યનો સમાવેશ સાત તત્વમાં ક્યાં થશે? કયા તત્વમાં થશે બોલો બેટા? અજીવ તત્વમાં થશે. બહુ સરસ, સમજાયો પોઈન્ટ? સમજાયો શું આવ્યો પોઈન્ટ? કે છ દ્રવ્ય જે છે, જાતિ અપેક્ષાએ છ દ્રવ્ય છે ને, હજી નાનો વિસ્તાર કરીએ તો સંખ્યા અપેક્ષાએ જે અનંત દ્રવ્ય છે અને જાતિ વિશ્વનો સમાવેશ મારા જીવ તત્વને છોડીને અજીવ તત્વમાં થયો. તો આખા વિશ્વને અગર વિભાજિત કરવું હોય તો બે માં કરી શકો કે નહીં? બોલો માસી, કરી શકો બે માં? જીવ તત્વ અને અજીવ તત્વ, જીવ તત્વ અને અજીવ તત્વ. હવે જે પણ આશ્રવ, બન, સંવર, નિજરા, મોક્ષ, પુણ્ય, પાપ, આ બધો એનો વિસ્તાર છે. પહેલા બે તત્વ સમજાયા. બે તત્વ કયા કયા? બે તત્વ, જીવ તત્વ અને અજીવ તત્વ. જીવ તત્વ એટલે, જીવ તત્વ એટલે પ્યોર જે જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી શુદ્ધાત્મા, મારો સ્વભાવ, મારું મૂળ સ્વરૂપ, ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો ભગવાન આત્મા. સમજાય છે? આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદે તત્વ, એ જીવ તત્વ છે જેના આશ્રયથી સુખની પ્રાપ્તિ થશે, સંવરની પ્રાપ્તિ થશે, નિર્જરાની પ્રાપ્તિ થશે, મોક્ષની પ્રાપ્તિ થશે. આજે ગુરુદેવશ્રી કહેતા હતા ને, અનંત કાળ સુધી અનંત 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 કેવળિયાની પર્યાય નીકળે એવો ખાણ, એવી ખાણ, એવો ખજાનો છે. તો એ જીવ તત્વમાં આવશે. જીવ તત્વ સમજાયું? જીવ તત્વ, જીવ તત્વની પરિભાષા યાદ રહી, જ્ઞાન દર્શન સ્વભાવી આત્માને જીવ તત્વ કહેવાય. અચ્છા, હવે આમાંથી એક પ્રશ્ન પૂછું છું, તો આપણી માટે જીવ તત્વ કેટલા છે? આ વિશ્વમાં જીવ તત્વ કેટલા છે? બોલો રેખા ભાભી. વેરી ગુડ, બહુ સરસ. એક છે મારો જ્ઞાન દર્શન સ્વભાવી આત્મા, એ મારી માટે જીવ તત્વ છે. તમે મારી માટે જીવ દ્રવ્ય છો. પોઈન્ટ સમજાય છે? અને એ જીવ દ્રવ્યને, એ પુદ્ગલ દ્રવ્યને, એ ધર્માસ્તિકાયને, એ અધર્માસ્તિકાયને, એ આકાશને, એ કાળને, બધાને સેવા નાખી દીધું અજીવ તત્વ. તો ખરેખર જીવ અને અજીવ તત્વ સિવાય આ વિશ્વમાં કાંઈ નથી. પછી આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ તો આની પર્યાય છે, જીવ અને અજીવની પર્યાય છે. હા બોલો. આ જીવ દ્રવ્ય એ તો કીધું ને, જીવ દ્રવ્ય એટલે પણ જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી છે, પરંતુ અહીંયા તત્વની વાત ચાલે છે. એટલે તમે તમારી માટે જીવ તત્વ છો અને હું તમારી માટે જીવ દ્રવ્ય છું. તો હું પણ તો જીવ દ્રવ્ય છું, તો મારામાં પણ મારો જ્ઞાન દર્શન આનંદ સ્વભાવ છે. તો જીવ દ્રવ્ય એટલે પણ જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા, પરંતુ અહીંયા તત્વની વાત ચાલે છે. એટલે વી આર ટોકિંગ મોર ક્લોઝલી, કે મારી માટે મારો આત્મા જીવ તત્વ અને તમારો આત્મા જીવ દ્રવ્ય. મારી માટે, તમારી માટે હું જીવ દ્રવ્ય. આ જગતના જેટલા પણ જીવ છે જીવ દ્રવ્ય, અને જીવ દ્રવ્ય પણ ખરેખર શું છે? પોતપોતાની માટે તત્વ છે. ડિફરન્સ સમજાય છે જીવ દ્રવ્ય અને જીવ તત્વ વચ્ચે? અજીવમાં કેમ નાખ્યું? વેરી ગુડ. તો પછી એને અજીવમાં કેમ નાખ્યું? કેમ? કારણ કે મારાથી ભિન્ન છે. અજીવમાં કેમ નાખ્યું? કેમ? કારણ કે મારાથી ભિન્ન છે. અજીવમાં કેમ નાખ્યું? અગર એના કારણ અગર હું બોલવા ચાલુ કરીશ તો 10 કારણ કહી શકું એને અજીવમાં કેમ નાખ્યું. બીજા બધા જીવોને અજીવમાં કેમ નાખ્યું? સારો પ્રશ્ન છે. કેમ નાખ્યા અજીવમાં? એ તો જીવ છે ને, અજીવમાં કેમ નાખ્યા? તો કે ભાઈ એના જીવમાં એટલે નાયકા, કારણ કે સૌથી પહેલો પોઈન્ટ તો કે એ મારાથી અત્યંત ભિન્ન છે. સેકન્ડ પોઈન્ટ કે મારા અને એ જીવો વચ્ચે અત્યંત અભાવ છે. થર્ડ પોઈન્ટ કે મારા કોઈ પણ પ્રકારની પ્રયોજનની સિદ્ધિ બીજા જીવ દ્વારા નથી થતી. આગળ અગર વાત કરીએ તો એ બીજા જીવ દ્રવ્ય મારા સુખના દુઃખના કારણ નથી, એ અજીવવત છે મારી માટે, પરદ્રવ્ય છે. એટલે અધ્યાત્મની શૈલીમાં એને અજીવમાં નાખ્યું છે. અધ્યાત્મની શૈલીમાં એને ક્યાં નાખ્યું? અજીવમાં નાખ્યું. કેને કેમ? કારણ કે મારી સાથે ખરેખર એનો કોઈ સંબંધ નથી. આ તો બધા સંબંધ આપણે બનાવીને બેઠા છે ને, બોલો, આપણે બધા સંબંધ બનાવીને બેઠા છે ને બીજા જીવો સાથે, કે આ દૂરના છે, આ નજીકના છે, આ માતા છે, આ પિતા છે, ખ્યાલ આવે છે, આ ભાઈ છે, આ બેન છે, આ પતિ છે, આ પત્ની છે, આ મિત્ર છે, આ શત્રુ છે. તો આ બધા જીવો સાથેના સંબંધ તો આપણા મોએ બનાવ્યા છે. વસ્તુ સ્વરૂપથી વિચાર કરીએ તો મારી માટે જીવ તત્વ સિવાય બીજું બધું અજીવ છે. ભેદ વિજ્ઞાન માટે, પ્રયોજનની સિદ્ધિ માટે, સુખી થવા માટે, નિમિત્તાધીન અને પરાધીન દ્રષ્ટિ છોડાવવા માટે. હમણાં જો ઉપર વિચાર થતી હતી ભગવાનની સામે, એટલો મને અંદરથી વિચાર આવ્યો કે ખરેખર કોઈ પણ પર દ્રવ્ય, જીવ હોય કે જળ હોય, આપણને સુખી કે દુઃખી નથી કરતું. જે સુખ દુઃખનું કારણ છે ને, અંદરમાં જે આકુળતા થાય છે, સુખ થાય છે, સુખનો આભાસ, દુઃખનો આભાસ જે પણ થાય છે, એ આપણા મોહ અને અજ્ઞાનના કારણે થાય છે. હવે એટલી બધી નિમિત્તાધીન દ્રષ્ટિ છે એટલે ફટાકથી નિમિત્તાધીન દ્રષ્ટિ હોવાના કારણે આપણે શું માની લઈએ છીએ? મને સુખી કર્યા, આ મને દુઃખી કર્યા, એ મારી સાથે આવું કર્યું, અરે મારી સાથે આવું કર્યું. પોઈન્ટ પકડાય છે શું કહેવામાં? તો ભેદ વિજ્ઞાન માટે, સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે બે ડિવિઝન સમજાયું. આ બે ડિવિઝન સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે છે, ભેદ વિજ્ઞાન માટે છે. કયું બે ડિવિઝન? જીવનું અને અજીવ. તો અજીવમાં શું નાખ્યું? ચલો એકવાર બોલો, અજીવમાં મારા આત્માને છોડીને, મારા જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્માને છોડીને આખું જગત મારી માટે અજીવ છે. અને એમાં બીજા જીવો પણ આવી ગયા, ઉદ્ગલ આવી ગયા, ધર્માસ્તિકા આવી ગયા, અધર્માસ્તિકા આવી ગયા, આકાશકાળ બધું આવી ગયું. હજી થોડી સૂક્ષ્મ પરિભાષા આપણે લાસ્ટ ટાઈમ કહી દીધી તમને યાદ હોય તો, કે જે પરદ્રવ્યના, સાંભળજો આ પરિભાષા, જે જે પરદ્રવ્યના જીવ હોય કે જળ હોય કે જે પણ પરદ્રવ્ય છે, એના આશ્રયથી મારા અંદરમાં જે પરદ્રવ્યના નિમિત્તથી, લક્ષ્યથી મારા અંદરમાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે, એ બધાને અહીંયા અજીવ કીધા છે. પોઈન્ટ સમજાય છે? પોઈન્ટ પકડાયો શું કીધો? મારા અંદર જે પણ મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે, એમાં જે પણ નિમિત્ત છે, નિમિત્ત, એના લક્ષ્યથી મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે, એ બધા પરદ્રવ્યને શું કહેવામાં આવે છે? અજીવ કહેવામાં આવે છે. પોઈન્ટ પકડાય છે? અજીવ તત્વ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એના આશ્રય, તેના લક્ષ્યથી મારા અંદરમાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થાય. તો જીવ અજીવ આઈ થિંક હવે ઘણું ક્લિયર થઈ ગયું ક્લિયર. જીવ તત્વ, અજીવ તત્વ, જીવ તત્વ અને અજીવ તત્વ, છ એ છ દ્રવ્યને કયા તત્વમાં નાખ્યું? અજીવ તત્વ. વેરી ગુડ. સમજાય છે? અધ્યાત્મના એંગલથી, ભેદ વિજ્ઞાનના એંગલથી, સમ્યક દર્શનની પ્રાપ્તિના એંગલથી છ એ છ દ્રવ્યને આપણે શેમાં નાખી દીધા? કે આપણે અજીવ તત્વમાં નાખી. અજીવ અજીવ થઈ ગયા. હવે આપણે ત્રીજું તત્વ લઈએ. ત્રીજું તત્વ શું છે? આશ્રવ અને બંધ. આની પણ આપણે થોડીક ચર્ચા લાસ્ટ ટાઈમ કરી હતી, થોડુંક રિવિઝન કરીને આપણે આગળ વધીએ છે. આશ્રવ અને બંધ, બોલો, આશ્રવ અને બંધ તત્વ સંબંધી જ્યારે પણ આપણા અંદરમાં એક એનું વિચાર કે એનું પિક્ચર આવે તો શું ખ્યાલમાં આવે છે? ગયા વખતે આપણે બહુ ચર્ચા કરી હતી આશ્રવ અને બંધની. બોલો બોલો જલ્દી જલ્દી, આશ્રવ અને બંધ. ચલો હું જ કહું છું, એકદમ શોર્ટમાં આપણે ચર્ચા કરીને આગળ વધીએ. મારે સંવર, નિજરા અને મોક્ષ તત્વની ચર્ચા કરવી છે. આશ્રવ અને બંધ તત્વનું સ્વરૂપ ખરેખર બહુ માર્મિક છે અને સમજવા જેવું છે. સાતેવ તત્વનું સ્વરૂપ બહુ માર્મિક છે. આશ્રવ તત્વ આના બે ભાગ કર્યા ને, આશ્રવના બે ભાગ કર્યા હતા, બે ભેદ કર્યા હતા. આશ્રવ તત્વના, બંધ તત્વના બે ભેદ કર્યા હતા. રિવિઝન કરશો તો થોડું યાદ રહેશે. આ તો બહુ બેસિક છે સાત તત્વ. મેં લાસ્ટ ટાઈમ કીધું હતું સાત તત્વ તો બહુ બેસિક વિષય છે. આ તો એકદમ પાયો છે. આશ્રવબંધ તત્વ અગર આપણી સામે શબ્દ આવે તો આપણને એના બે ભેદ પહેલા ખ્યાલમાં આવવા જોઈએ, ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવ. બહુ સિસ્ટમેટિક અભ્યાસ કરો, એકદમ કહીને જે ટોપિક બનતા એકદમ ક્લિયર થવો જોઈએ, એના ડેપ્થમાં જઈને એના સ્વરૂપને અને એના સ્વરૂપને સમજીને ભાવ ભાષણ કરો. તો ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવ. ભાવ આશ્રવ એટલે આત્માની પર્યાય અને દ્રવ્ય આશ્રવ એટલે કર્મની પર્યાય. થોડું આવી રીતના યાદ રાખવાની કોશિશ કરો. ભાવ આશ્રવ એટલે આત્માની પર્યાય, આત્માની વિકારી પર્યાય, આત્માની વિકારી પર્યાય, અશુદ્ધ પર્યાય, વિભાવ પર્યાય, વિભાવ ભાવ, મલિન ભાવ, અશુચિ, અપવિત્ર, મલિન, દુઃખરૂપ અને દુઃખના કારણ. આ આશ્રવ છે ભાવાશ્રવ. ભાવાશ્રવ એટલે ચલો પરિભાષા, તાત્વિક પરિભાષા, આગમ પ્રમાણ પરિભાષા, આત્મામાં પ્રતિ સમય ઉત્પન્ન થવા વાળા મોહ રાગ દ્વેષના પરિણામ. પરના લક્ષ્યથી, પરના લક્ષ્યથી એકદમ સ્પેસિફિક અગર વાત કરીએ તો આત્માની એક સમયની વિશેષ પર્યાયમાં પરના લક્ષ્યથી ઉત્પન્ન થવા વાળા વિભિન્ન પ્રકારના મોહ રાગ દ્વેષના પરિણામ, એનું નામ ભાવ આશ્રવ છે. સવારથી રાત વિચાર કરો, અનાદિકાળથી પ્રતિ સમય પરના લક્ષ્યથી મોહ રાગ દ્વેષના પરિણામ ઉત્પન્ન થાય છે અને એ મોહ રાગ દ્વેષના પરિણામ આપણને પ્રતિ સમય આકુળતા અને દુઃખ આપે છે. કેમ? કારણ કે આશ્રવ તત્વનો મૌલિક સ્વભાવ શું છે? આશ્રવ તત્વનો સ્વભાવ શું છે? અસાધારણ સ્વભાવ કીધો ને આપણે, તત્વ એટલે અસાધારણ સ્વભાવ. તો આશ્રવ તત્વનો સ્વભાવ શું છે? આકુળતા. આશ્રવનો સ્વભાવ જ આકુળતા છે. આશ્રવ ભાવરૂપે પરણમ્યો આત્મા, મોર આદેશના ભાવરૂપે પરણમ્યો આત્મા, કષાય ભાવરૂપે પરણમ્યો આત્મા, વિભાવ ભાવરૂપે પરણમ્યો આત્મા, એટલે અંદરમાં આકુળતાનું વેદન થયા વગર રહેશે નહીં. એ આકુળતા તીવ્ર હોય, આકુળતા મંદ હોય, એ શુભ આશ્રવ હોય, અશુભ આશ્રવ હોય, ખ્યાલ આવે છે? પુણ્ય ભાવ હોય, પાપ ભાવ હોય, તીવ્ર હોય, મંદ હોય, લેટ ઇટ બી એનીથિંગ. પણ આશ્રવ ઇઝ ઇક્વલ, મોટા અક્ષરથી લખી લો, આશ્રવ ઇઝ ઇક્વલ ટુ આકુળતા. અને એમાં પણ ભાવ આશ્રવ ઇઝ ઇક્વલ ટુ આકુળતા, આકુળતા, આકુળતા. અને આવા આશ્રવ એટલે ભાવ આશ્રવનું નિમિત્ત પામીને, આવા મોર આદ્વેષના પરિણામનું નિમિત્ત પામીને જે કર્મોનું, દ્રવ્ય કર્મોનું જે કારમાન વર્ગણા આખા લોકમાં ઠસાટ જ ભરેલી છે, એ કારમાન વર્ગણાનું કર્મ રૂપે પરિણમિત થઈને આવવું. આશ્રવ એટલે આના, એક અર્થ એનો આના થાય છે ને, આશ્રવ એટલે આના, મોર આપ દ્વેષ કા આના એટલે કે હોના, ઓર ઉસ સમય કર્મ કા આના, જો ઠસાઠસ ભરી હુઈ હૈ કારમાન વર્ગણા ઉસકા કર્મ રૂપ પરિણમિત હોકર આના, ઉસે આશ્રવ કહેતે હૈ ઓર ઉસકા આત્મા કે સાથ એક ક્ષેત્ર અવગાહન સે બંધના ઉસે દ્રવ્ય બંધ કહેતે. કર્મ કા આના ઓર બંધના, ઓર યહાં રાગાદી ભાવો કી ઉત્પત્તિ હોના એ આશ્રવ, અને રાગાદી ભાવોની જે ઉત્પત્તિ થઈ ઉસમે અટકના એનું નામ બંધ. પોઈન્ટ, આશ્રવ અને બંધ બે અલગ તત્વ કેમ કીધા? દેર શુડ બી સમ ડિફરન્સ, રાઈટ? ને તો આશ્રવ બંને એક જ કહી દેતે ને, પણ બે અલગ તત્વ છે, બેનું પરણમન અલગ છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? આના ઓર અટકના. અજ્ઞાની જીવ આશ્રવ ભાવ ઉત્પન્ન થાય છે એટલે મોર આદેશના પરિણામ ઉત્પન્ન થાય છે અને અજ્ઞાની એમાં પૂરેપૂરો અટકી જાય છે. પોઈન્ટ સમજાય છે? અને જ્ઞાની ધર્માત્મા રાગાદી ભાવની ઉત્પત્તિ થાય છે, થાય છે એની ના નથી, પરંતુ અજ્ઞાની જેવા અટકતા નથી એટલે અજ્ઞાની જેવા બંધતા નથી. અટકતા નથી એટલે એવી આકુળતા જ્ઞાનીને નથી થતી જેવી આકુળતા અજ્ઞાનીને થાય છે. આકુળતા આકુળતામાં ફરક છે. પોઈન્ટ સમજાય છે? આકુળતા આકુળતામાં જમીન આસમાનનો ફરક છે. કેમ? કારણ કે ટોટલ માન્યતા, દ્રષ્ટિ અને અંદરમાં સાત તત્વની શ્રદ્ધા વર્તે છે. જ્ઞાનીને માન્યતા અને દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર વિથ જીવ અજીવ આશ્રવ બંધ. આશ્રવ બંધના કેટલા ભેદ કર્યા? આશ્રવના ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવ. હવે ભૂલતા નહીં, ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવ. તો દ્રવ્ય આશ્રવ અને દ્રવ્ય બંધ એટલે કર્મકાના. કેટલા કર્મ આવે પ્રતિ સમય? કેટલા કર્મો આવે બોલો ભૂમિ બેટા, કેટલા કર્મો આવે પ્રતિ સમય? જીવ કેટલા કર્મોને પ્રતિ સમય બાંધે છે? કેટલા કર્મો આવે? આઠ કર્મ માંથી સાત કર્મ પ્રતિ સમય બંધાય છે. આયુને છોડીને બોલો વિચાર કરો, આપણે આના ઉપર બહુ વિચાર કરવો છે. પ્રતિ સમય સાત કર્મમાંથી આઠ કર્મમાંથી સાત કર્મ બંધાય છે. પ્રતિ સમય, પ્રતિ સમય આ તો જાતિ અપેક્ષાએ સાત કીધા. જે પરમાણુ આવે છે તો અનંતની સંખ્યામાં આવે છે. પ્રતિ સમય જીવ, પ્રતિ સમય જીવ અનંત પરમાણુ અનંત કર્મ બાંધે છે. હવે વિચાર કરો કે આ જે કર્મો બાંધ્યા એ કર્મો ક્યારે છૂટશે? ઉદયમાં આવ્યા વગર, ફળ આપ્યા વગર એ કર્મ છૂટવાના નથી. ક્ષણિક મોરા દ્વેષના પ્રણામથી બંધાયેલા કર્મ ઘણા ઘણા કાળ સુધી ઉદયમાં આવે છે. આપણે ક્ષણિક મોરા દ્વેષ કરી નાખીએ છીએ ને, ભાવુકતામાં આવીને, કશાઈમાં આવીને, ખ્યાલ આવે છે? મિથ્યા અભિપ્રાયના કારણે, આપણી ઈચ્છા અનુસાર પરદ્રવ્યના પ્રલંબનને ચાહવાના કારણે કશાય કેમ થાય છે બોલો? રાગદ્વેષના પરિણામ કેમ થાય છે બોલો? શાંતિ અને સમતા કેમ નથી રહી શકતી બોલો? ઉદયના પ્રસંગમાં બહારની પરિસ્થિતિઓમાં આપણે જોડાઈને કેમ આટલા બધા રાગદ્વેષના પરિણામ કરી લઈએ છીએ? કારણ કે આપણા અભિપ્રાયમાં શું બેઠું છે કે મારી ઈચ્છા અનુસાર જગતનું પ્રણમન થવું જોઈએ, જીવોનું પ્રણમન થવું જોઈએ, વસ્તુઓનું પ્રણમન થવું જોઈએ, શરીરનું પ્રણમન થવું જોઈએ, જે ઇમ્પોસિબલ છે, અશક્ય છે. જે ત્રણ કાળમાં અશક્ય વાત છે એને તું શક્ય કરવા જાય છે એટલે અનંત આકુળતા અને રાગ દ્વેષના પરિણામ થાય છે અને તું બંધાય છે. હવે આ બંધન ક્યારે છૂટશે, કેવી રીતના છૂટશે વિચાર કરો. તત્વજ્ઞાન સિવાય અને ભેદ વિજ્ઞાન સિવાય, સ્વભાવના આશ્રય સિવાય, સત્યને સમજવા સિવાય અને સ્વતંત્રતાનું ભાન અને ક્રમબદ્ધનો નિર્ણય કર્યા સિવાય આ બંધન નથી તૂટવાનું. ઉપાય પણ બતાવી દીધો, કારણ પણ બતાવી દીધું. કેમ અજ્ઞાન, કેમ રાગદ્વેષના, કેમ એટલા કશાયના પરિણામ થાય? ખરેખર એટલી નાની વસ્તુમાં આપણે કશાય રૂપે પરિણમિત થઈ રહ્યા છે ને. આકુળતા થઈ જાય છે, ડર લાગી જાય છે, ભય લાગી જાય છે. શરીરમાં જરા પણ આપણી ઈચ્છા, એક્ઝામ્પલ તો શરીર જ બેસ્ટ છે, શરીરમાં જરા પણ આપણી ઈચ્છાથી વિરુદ્ધ, સમજાય છે, આપણા વિકલ્પથી વિપરીત રંજ માત્ર પણ કાંઈ પણ ફેરફાર થયો, પરિણમન થયું તો આપણે ઊંચા નીચા થઈ જાય છે, આકુળતા થઈ જાય છે, કરતા ભાવ થઈ જાય છે. એકત્વ ભાવ છે ને, મમત્વ છે, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ, જ્ઞાતૃત્વ, બધી બુદ્ધિ અહીંયા પડી છે, મિથ્યા બુદ્ધિ. એના કારણે આશ્રવ અને બંધની ઉત્પત્તિ થાય છે. તો આશ્રવ અને બંધની ઉત્પત્તિ આત્મામાં થાય છે, આત્માની ભૂલના કારણે થાય છે, આત્માના અપરાધના કારણે થાય છે. અને એમાં નિમિત્ત કોણ છે? તો કે શરીર આદિ પરદ્રવ્ય નિમિત્ત છે. અને નિમિત્ત હોવા છતાં પણ આપણે એને શું માની લઈએ છીએ? કરતા માની લઈએ છીએ. નિમિત્તને નિમિત્ત નથી સ્વીકારતા, આપણે એને શું માની લઈએ છીએ? કરતા. આના કારણે આમ થયું, આના કારણે આમ થયું, આએ આવું કર્યું એટલે મેં આવું કર્યું, એને આમ કર્યું એટલે મેં આમ કર્યું. બિલકુલ ખોટી વાત છે. એનું પરમન સ્વતંત્ર છે, જળનું પરમન સ્વતંત્ર છે, બીજા જીવોનું પરમન સ્વતંત્ર છે, અરે ઉદયનું પરમન સ્વતંત્ર છે, પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું પરમન સ્વતંત્ર છે. ગુરુદેવશ્રીએ 45 વર્ષ આપણા મંત્રના સૂત્રના સિદ્ધાંત સમજાયા, અને ખાલી સમજાવ્યા નથી, પોતાના જીવનમાં ઉતાર્યા. ખ્યાલ આવે છે? એક એક વાત સમજો. તો આશ્રમ બંધની વાત ખ્યાલમાં આવી, તો જે હવે આમાં ભૂલ શું છે બોલો? મેં લાસ્ટ ટાઈમ શું પોઈન્ટ કીધો હતો? બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધો. સાત તત્વમાં ભૂલ નથી, સાત તત્વ સંબંધી આપણી માન્યતામાં ભૂલ ચાલે છે. હવે આશ્રમ તત્વ તો દુઃખદાયી છે, તો એ દુઃખદાયી છે તો એનો સ્વભાવ નથી છોડવાનો. તત્વમાં ભૂલ નથી ભાઈ, પોઈન્ટ પકડાય છે? તત્વોમાં કોઈ ભૂલ નથી. ચેપ્ટરનું નામ શું છે? સાત તત્વ સંબંધી ભૂલ. એટલે સાત તત્વની ભૂલ, સાત તત્વની ભૂલ નથી, સાત તત્વ સંબંધી આપણી માન્યતામાં ચાલતી ભૂલોનું નિરાકરણ કર્યું છે. તું આજે આશ્રમને દુઃખદાયી જે છે એને દુઃખદાયી માની લે તો એ તત્વ સંબંધી તારી સમ્યક શ્રદ્ધા થઈ જાય. આ ચારમાં આપણે ડિવાઈડ કરીએ છીએ હંમેશા, સ્વને સ્વતત્વ માનો, પરને પરતત્વ માનો, દુઃખદાયી તત્વને દુઃખદાયી માનો અને સુખદાયી તત્વને સુખદાયી માનો. આ બધામાં ગડબડ અને ખીચડો છે કે નહીં કહો, છે કે નહીં? ચારેમાં સ્વને સ્વ નથી માનતા. પોતાથી રિલેટ કરો તો મજા આવશે, નહીં તો હું કેટલી બધી વાર આ બોલતી રહીશ તમે સાંભળ્યા કરશો, હું સંભળાવતી રહીશ તમે સાંભળ્યા કરશો, એનાથી કામ નહીં થાય. રિલેટ કરો કે જે આ ચાર ભૂલ કીધી, આ સાતમાં મેઇન ચાર ભૂલ કીધી, એ સ્વને સ્વ, પરને પર, દુઃખદાયીને દુઃખદાયી અને સુખદાયીને સુખદાયી. ચાર પોઈન્ટ ખબર પડી? સ્વને સ્વ આપણે માનીએ છીએ, રિલેટ કરો. સ્વ, હું જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા છું. ખરેખર ઠરવાનું સ્થાન, રમવાનું સ્થાન, આશ્રય કરવા યોગ્ય, વિશ્વાસ કરવા યોગ્ય, ભરોસો કરવા યોગ્ય, પ્રતીતિ કરવા યોગ્ય અને રહેવા યોગ્ય ખરેખર સ્વતત્વ છે. હવે સ્વને સ્વ માનતા નથી તો એમાં કેવી રીતના ઉપયોગ રહેશે, કેવી રીતના એમાં પરિણામ સ્થિર થશે, કેવી રીતના ઉપયોગ એનો આશ્રય લેશે, કેવી રીતના એમાં રમણતા થશે અને કેવી રીતના રત્નત્રય સમ્યક દર્શન આદિની પ્રાપ્તિ થશે અગર તું સ્વને સ્વ માનતો જ નથી? બોલો, આપણી માન્યતામાં, આપણી પ્રતીતિમાં પ્રતિ સમય શું ચાલે છે? ઈમાનદારીથી પોતાના હૃદય ઉપર હાથ રાખીને પૂછો કે આપણી માન્યતામાં પ્રતિ સમય ચાલે છે હું શરીર છું, શરીર છું, શરીર છું. તો સ્વને સ્વ નથી માનતો અને પરને પર નથી માનતો. તો પરને પર માનીએ છીએ, આ શરીરને પર માનીએ છીએ, આમાં કાંઈ પણ થાય ને, તો ગુરુદેવશ્રીનો શિષ્ય હોય ને, જે સાચો ભક્ત હોય ને, જે સ્વાધ્યાય હોય, જે તત્વજ્ઞાની તત્વપ્રેમી હોય, તત્વ અભ્યાસી હોય, આમાં કાંઈ થાય કે ઉદયમાં કાંઈ થાય કે સંયોગમાં કાંઈ થાય કે ઈષ્ટનો વિયોગ થઈ જાય, ઈષ્ટમાં ઈષ્ટનો વિયોગ થઈ જાય, અનિષ્ટની પ્રાપ્તિ થઈ જાય, શરીરમાં રોગ આવી જાય, અરે આખી દુનિયામાં ઉથલ પાથલ થઈ જાય, ઉથલ પાથલ કહું છું તો ઉથલ પાથલ થઈ જાય, ખ્યાલ આવે છે? અગર ગુરુદેવશ્રીના શિષ્ય છે તો સૌથી પહેલા આપણને ખરેખર તત્વજ્ઞાનનું બળ આવવું જોઈએ. હોતા સ્વયં જગત પરિણામ, મેં જગ કા કરતા ક્યાં કામ, આ તમને શાંતિ આપશે. પોઈન્ટ પકડજો, ખ્યાલ આવે છે? અને આપણે શું કરવા જઈએ છીએ? બોલો, સ્વને સ્વ નથી માનતા, પરને પર નથી માનતા, પરને સ્વ માનીએ છીએ, પર ઉપર આપણો અધિકાર જમાવીને બેઠા છે, સ્વામિત્વ કરીને બેઠા છે, એટલે આપણી ઈચ્છા અનુસાર આપણે પર દ્રવ્યને પ્રણમવા ચાહીએ છીએ, એટલે શું ઉત્પન્ન થાય છે? દુઃખદાયી ભાવ ઉત્પન્ન થાય છે. કાતો સી પેદા હો જાતી ચૈતન્ય સદન કે આંગન મેં, ચૈતન્ય સદન કે, બોલો અક્ષયભાઈ, ક્યાં? ચૈતન્ય સદનમાં કે ચૈતન્ય સદનના આંગણામાં? કાટો સી પેદા હો જાતી ચૈતન્ય સદન કે આંગન મેં, પર્યાય મેં, ચૈતન્ય સદન મેં નહીં, આહા, જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મ તત્વ મેં નહીં. રાગ દ્વેષના પ્રણામ ક્યાં છે? બહિર્ભાવ છે, બહિર્તત્વ છે, બાહ્ય તત્વ છે, પરતત્વ છે. અરે રાગાદી ભાવને તો સમય સાજીમાં પૂતગલ ના કહી દીધા. બોલો, એ તો પૂતગલના છે. કેમ? કારણ કે જેના લક્ષથી ઉત્પન્ન થાય છે એના છે. જાઓ, શરીરના લક્ષથી ઉત્પન્ન, સમજાય છે ને બેટા? શરીરના લક્ષથી ઉત્પન્ન થાય છે જે ભાવ, ભલે આત્મામાં થાય છે પરંતુ એ શરીરના લક્ષથી થાય છે તો એ મારા. હમણાં એ વિવક્ષા નથી લેતી, સમજાય છે? હમણાં તો એમ જ કહીએ છીએ કે આપણા માં થાય છે, આપણા થી થાય છે, પાછા આપણે ચતુર બહુ ને, અચ્છા એ પૂતગલના છે તો પછી એ પૂતગલ એનું કામ જાણે, આપણે શું? એવું નથી ભાઈ. અરે એક અપેક્ષા વિવક્ષા સમજો, ખરેખર તો આપણી પર્યાયમાં થાય. વેદન કોને થાય છે? બોલો, દુઃખનું વેદન કોને થાય છે? રિપોર્ટ આવે ને, રિપોર્ટ, શરીરનો રિપોર્ટ આવે ને, શરીરનો રિપોર્ટ, બ્લડનો રિપોર્ટ, જે પણ બધા રિપોર્ટ આવે, એ રિપોર્ટ છે કોનો? શરીરનો છે ને. શરીરનો રિપોર્ટ છે ને, ફૂલ બોડી ચેકઅપ કરાવો તો એ રિપોર્ટ શરીરનો છે કે નહીં? બોલો, એ શરીરનો રિપોર્ટ જોઈને શરીર દુઃખી સુખી થાય છે કે આત્મા દુઃખી સુખી થાય છે? બોલો ભૂમિ. શરીરનો રિપોર્ટ આવ્યો કે આ કાઉન્ટ આટલા છે, આ કાઉન્ટ આટલા છે, આટલા છે, આટલા છે, આટલા છે, આટલા છે, આખો શરીરનો રિપોર્ટ આવ્યો, હવે એને જોઈ જોઈને દુઃખી અને સુખી કોણ થાય છે? બોલો, શરીર થાય છે કે આત્મા થાય છે? તો પરને સ્વ કોણે માન્યું છે? પરે કે સ્વએ? સ્વને કોણ ભૂલ્યો છે? પર કે સ્વ? જે પણ ભૂલ કરે છે સ્વ કરે છે, આત્મા કરે છે, કે આ શરીરને, આ જડને, આ પૂતગલને, આ પડોશીને, આ અત્યંત ભિન્ન જેની અને આપણી વચ્ચે વજ્રની દિવાલ છે એવા પરદ્રવ્યને આપણે પોતાનું માનીએ છીએ. આ સૌથી મોટી ભૂલ ગુરુદેવશ્રીએ જેને મિથ્યાત્વ કહીને એને મૂળમાંથી ઉખેડી ફેંકવાનો ઉપદેશ 45 વર્ષ ડંકાના ચોટે આવ્યો. મિથ્યાત્વ, મિથ્યાત્વ, ઊંધી માન્યતા, ઊંધી માન્યતા, વિપરીત માન્યતા, વિપરીત માન્યતા. તું નથી શરીર ભાઈ, સૌથી પહેલા એ ભાવ આવો છે. પરદ્રવ્યમાં કાંઈ પણ થાય, હું આ નથી, આ મારું સ્વરૂપ નથી, આ મારું પ્રણમન નથી, હું આનો કરતા નથી, હું આનો ભોગતા નથી, હું આનો ફેરફાર કરનાર નથી, રાખનાર નથી, હટાવનાર નથી, લાવનાર નથી, પ્રણમન કરાવનાર નથી. સંયોગ વિયોગના ખેલ તો ઉદયાધીન છે, આ તો એક મેળો છે. આજે કોઈ છે, આજે કોઈ નથી, આજે સંયોગ છે, આજે વિયોગ છે, આજે શરીર આ રૂપે છે, કાલે કયા રૂપે હશે, એનું પ્રણમન કેટલું બધું નિશ્ચિત છે. વારંવાર 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 આ જળ અને ચેતનની ભિન્નતા, આ જીવ અને અજીવની ભિન્નતાનો અંદરમાં ભેદ વિજ્ઞાનનો અભ્યાસ જેટલો આપણે કરશું, ઘૂંટણ કરશું, ચિંતન કરશું, મંથન કરશું, એટલી આપણી દ્રઢતા અને આપણી શ્રદ્ધા દ્રઢ થશે. ખાલી પરિભાષા આપણે લખી લઈએ, સમજી લઈએ, બોલી લઈએ, ગોખી લઈએ, એનાથી કામ નહીં થાય. વી હેવ ટુ પ્રેક્ટિકલી સી ઈચ એન્ડ એવરી સિચ્યુએશન. આપણે એને એપ્લાય કરવું પડશે, એપ્લિકેશન કરવું પડશે, સમજાય છે? તો આ દ્વેષની ઉત્પત્તિ, આશ્રમ અને બંધની ઉત્પત્તિ નહીં થાય. અજીવનું ગમે તેવું પ્રણમન હોય, ગમે તેવું પ્રણમન હોય, અરે મુનિરાજને અંદરમાં આ શરીર પર ઉપસર્ગ આવતા કેમ આશ્રમ બંધ તત્વ નથી થતો, કેમ રાગ દ્વેષ નથી થતા? બોલો, બહુ ઉપસર્ગ કરતા પ્રતે પણ ક્રોધ નહીં. બહુ ઉપસર્ગ કરતા ક્યાં થાય છે ઉપસર્ગ? બોલો, આ શરીરમાં થાય છે. કોણ વળી રહ્યું છે? શરીર. આભૂષણ ગરમ ગરમ કોને પહેરાવી રહ્યા છે? શરીરને. ગરમ ગરમ સીગડી કોના માથે રાખી છે? શરીરના માથે. ઘાણીમાં કોને પીલી રહ્યા છે? શરીરને. પહાડ ઉપરથી કોને ફેંકી રહ્યા છે? શરીરને. કોઈ પકડાય છે? કેટલું ભેદ વિજ્ઞાન, કેટલું ભેદ વિજ્ઞાન, જુદું જુદું, છૂટું છૂટું. આખો ચૈતન્ય ગોળો અંદરમાં શરીરથી અજીવથી ભિન્ન છે, એવું ભેદ વિજ્ઞાન થતાં આશ્રવ બનની ઉત્પત્તિ નહીં થાય, અજ્ઞાનની ઉત્પત્તિ નહીં થાય, મિથ્યાત્વની ઉત્પત્તિ નહીં થાય. હકીકતનું જ્ઞાન કરો, ફેક્ટ જે છે એને સ્વીકારો, માનો, એના ઉપર વિચાર કરો, પ્રેક્ટિકલ ચિંતન કરો, એપ્લિકેશન કરો, તો ખરેખર આશ્રવ બંધની ઘણી 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 આપણે કહે ને મૂળમાંથી એના મૂળિયા જે છે, રૂટ જે છે, એ હલવા માંડશે. કોના માધ્યમથી? તત્વજ્ઞાનના માધ્યમ. તો જે દુઃખદાયી તત્વ છે એને આપણે શું માનીએ છીએ? સુખદાયી. જે પર છે એને સ્વ, જે સ્વ છે એને ભૂલીએ, અને જે સુખદાયી છે એને દુઃખદાયી. ચલો, હવે આપણે આપણી પાસે 7 મિનિટ છે, આપણે સંવર તત્વની થોડી ચર્ચા કરીએ. સંવર બરાબર છે. હવે આ 4 ઉપર ખૂબ વિચાર કરજો, કરશો ને? કયા 4 તત્વ બેટા? જીવ, અજીવ, આશ્રવ અને બંધ. બરાબર છે. જીવ, અજીવ, આશ્રવ અને બંધ. જીવ તત્વમાં શુદ્ધાત્મા, અજીવ તત્વમાં પર, આશ્રવમાં રાગ દ્વેષના પરિણામ, અને બંધમાં એ પરિણામમાં અટકી જવું. અટકી જવું, 10-10 વર્ષ પહેલાની વાતો યાદ રાખવી, અટકી જવું, ચ્વિંગમની જેમ લંબાવી. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? એમાં ને એમાં, એમાં ને એમાં, એમાં ને એમાં, એમાં ને એમાં અટકી જવું, રોકાઈ જવું, ખ્યાલ આવે છે? એનું નામ શું છે? બંધ તત્વ. બંધ તત્વ વધારે ખતરનાક છે. કયું તત્વ ખતરનાક છે? આશ્રવ પણ છે, પરંતુ બંધ જે રોકાઈ જઈએ છે ને, એ બહુ ખતરનાક. ઉત્પત્તિ થાય ને ભેદ વિજ્ઞાન કરો કે મારા રાગ દ્વેષના પરિણામ નિરર્થક છે, પરદ્રવ્ય પ્રત્યે જે મોહનો ભાવ છે નિરર્થક છે, ઓહો એની કોઈ સાર્થકતા નથી. હા, સાર્થકતા છે તો પરિભ્રમણ માટે સાર્થક છે. રાગ દ્વેષના પરિણામ પણ પરિભ્રમણ માટે સાર્થક છે, મોક્ષ માર્ગમાં એની કોઈ સાર્થકતા નથી, એ સુખદાયી નથી, એ એકાંત, એકાંત દુઃખદાયી છે. એકાંત દુઃખદાયીને આપણે સુખદાયી માનીએ છીએ કે નહીં? બોલો. અશુભ ભાવ, શુભ ભાવ, થોડી કડક વાત છે, એકાંત દુઃખદાયી છે એને આપણે શું માનીએ છીએ, સુખદાયી માનીએ છીએ. મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. અરે શું મજા આવી ગઈ, શેની મજા આવી ગઈ બોલો, શું મજા આવી ગઈ બોલો. એકાંત દુઃખદાયી કર્મના બંધનું કારણ એવા ભાવોમાં મજા આનંદ સુખ માનવું અને એના બલ પર પોતાને મહાન માનવું, અત્યંત 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 આત્માનું હિત કરનાર છે આ ભાવો. કાતોસી પેદા હો જા, પોઈન્ટ સમજાય છે ને? અરે આ શરીરમાં એટલું એકત્વ છે, અહીંયા એક ફોડલી એ થાય ને તો આમ એમ થઈ જાય કે હવે ક્યારે દૂર થશે. કેમ? કારણ કે એ ચહેરાની શોભા બગાડનાર છે. તો એવી રીતના રાગદ્વેષના પરિણામ આપણને ખરેખર કહું બહુ અનુકૂળતામાં બેઠા છે ને, બધી સગવડતામાં બેઠા છે ને. પુણ્યનો ઉદય ઠાટબાટ બધું છે એટલે આપણને ખ્યાલ નથી આવતો કે આ ઉદય છે એની પણ મર્યાદા છે, એનો પણ સ્થિતિ છે, કાળ છે. એ ઉદય પણ પૂરો થઈ જશે, શરીર અહીંયા રહી જશે, સંયોગો છૂટી જશે. અને અગર મિથ્યાત્વના ભાવને પુષ્ટ કરીને ઇન્દ્રના વિષય ભોગોમાં સુખ માનીને કશાયોને પુષ્ટ અને અજ્ઞાનને પુષ્ટ કરીને અહીંયાથી જશું તો પાછો આવો ભવ અને આવા દેવશાસ્ત્ર ગુરુના ગુરુદેવ મળવા દુર્લભ થઈ જશે. સંવર્તત્વ, ચલો સંવર્તત્વ કોને કહેવાય? હા સંવર્તત્વ, આખું બોલો, આખું બોલો બરાબર, આખું. પોતાના જ્ઞાન આનંદ સ્વભાવી સંવર, સંવર ઓહો, પોતાના જ્ઞાન આનંદ સ્વભાવી આત્માના આશ્રયથી. શું કીધું? સંવરનો પહેલો પાઠ, પોતાના જ્ઞાન આનંદ સ્વભાવી આત્માના આશ્રયથી શુદ્ધિની ઉત્પત્તિ થવી, શુદ્ધતાની શરૂઆત થવી, મોક્ષ માર્ગની શરૂઆત થવી, એનું નામ સંવર. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થવી, ઈઝી. રત્નત્રયની પ્રાપ્તિ થવી, સાધક દશાની શરૂઆત થવી, ચતુર્થ ગુણસ્થાનની પ્રાપ્તિ થવી, જ્ઞાની ધર્માત્મા થાય, અરે અંતરાત્મા થવો, બહિરાત્માનો અભાવ અને અંતરાત્માની પ્રાપ્તિ, એનું નામ સંવર. સંવર, સંવર, આનું નામ, આનું નામ ભાવ સંવર. ભાવ સંવર એટલે આત્માની શુદ્ધ પર્યાય. ભાવ, 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 જે પણ ભાવ પક્ષ છે ને એ આત્માની પર્યાય લે. ચલો સંવર, સંવર, ભાવ સંવર, ભાવ સંવર. પોતાના જ્ઞાન આનંદ સ્વભાવી આત્મતત્વ એટલે શું આવ્યું? જીવ તત્વના આશ્રયથી શુદ્ધિની ઉત્પત્તિ થવી. કેમાં? પર્યાયમાં. શેમાં? તો પર્યાયમાં. અશુદ્ધતા ક્યાં હતી? વેરી ગુડ. અશુદ્ધતા ક્યાં હતી? આશ્રવ બંધના ભાવ ક્યાં ચાલતા હતા? મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, પ્રમાદ, કશાય, યોગ ક્યાં ચાલતા હતા? પર્યાયમાં. તો એનો નાશ થવો, મિથ્યાત્વનો અભાવ થવો, અજ્ઞાનનો અભાવ થવો, રાગ દ્વેષનો અભાવ થવો, અને એની સામે એ સમયે શું પ્રગટ થવું? શુદ્ધિ, શુદ્ધતા, સમ્યક દર્શન, આત્માના આશ્રયથી અતિન્દ્રિય આનંદ, સુખ, સાચું સુખ, નિરાકુર સુખ, આકુરતા વાળું સુખ નહીં, સુખાભાસ નહીં, કાલ્પનિક સુખ નહીં, વાસ્તવિક સુખ. કોનો આશ્રય લીધો? વાસ્તવિક સુખ કેમ પ્રગટ થયું? કોનો આશ્રય લીધો? તો કે સુખ સ્વભાવી આત્માનો આશ્રય લીધો. જે સુખ સ્વભાવી આત્મા છે એનો આશ્રય લીધો એટલે પર્યાયમાં પણ શું પ્રગટ થયું? બોલો, અહીંયા જેટલા પણ આ જીવો છે કે નહીં, આ બધા સંવર નિર્જરા રૂપે પરમતા જીવો છે કે નહીં? હમણાં પણ જ્યાં પણ છે બધા જીવો દેવગતિમાં છે કે નહીં? હમણાં બધા દેવગતિમાં છે, વૈમાનિક સ્વર્ગમાં છે. કુનકુન આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ, ટોડલમરી સાહેબ, કૃપાળુદેવ, ગુરુદેવ, શ્રી માતાજી, આ બધા સંવર રૂપે પરણમી રહ્યા છે હમણાં સ્વર્ગમાં પણ, દેવમાં પણ, અને અહીંયા પણ. હવે અહીંયાની તો શુદ્ધતાની શું વાત કરીએ મુનિરાજોની, કુનકુન આચાર્ય દેવની, અમૃતચંદ્ર આચાર્ય દેવની, સંવરની નિર્જરાની શું વાત કરીએ? ત્રણ ત્રણ કશાય ચોકડીના અભાવ પૂર્વક નિશુદ્ધતા વર્તતી, સંવર વર્તતો હતો, સંવરનો ભાવ. બોલો, આપણી પાસે કેટલા તત્વ છે સાત તત્વમાંથી? હમણાં આપણી પાસે સાત તત્વ, આપણી પાસે સાત તત્વમાંથી કેટલા તત્વ છે? એક જ જીવ તત્વ. વેરી ગુડ. કેટલા તત્વ છે બોલો વૈભવભાઈ? સાત તત્વ જે છે એમાંથી આપણી પાસે હમણાં કેટલા તત્વ છે? ત્રણ. એક, ત્રણ, હવે કોઈ સાથે સાથ નહીં કહી દેતા કે ભાઈ બોલો સાત તત્વમાંથી પ્રશ્ન કઠિન છે, પૂછી શકું ને પ્રશ્ન એક બે તો? સાત તત્વમાંથી આપણી પાસે કેટલા તત્વ છે? અચ્છા સંવર નિદ્રા મોક્ષ એક એક લાઈનમાં કહી દઉં, એકવાર ક્લિયર થઈ જાય પછી કદાચ તમે લોકો વધારે સાહિત્ય ફાઇન્ડ આઉટ કરી શકશો. સંવર એટલે શું કીધું? શુદ્ધિની ઉત્પત્તિ. હવે નિર્જરા એટલે એ જે શુદ્ધિ પ્રગટ થઈ આત્માના આશ્રયથી એની વૃદ્ધિ થવી, ઓકે, એમાં પ્રોગ્રેસ થવો, એની વૃદ્ધિ થવી, એની ક્વોન્ટિટી વધવી. ક્વોલિટી તો સેમ, પરંતુ એ ક્વોન્ટિટી વધવી એટલે નિર્જરા એટલે પોતાના આત્મામાં વધારે ને વધારે સ્થિર રહેવું, એનું નામ નિર્જરા ઇન શોર્ટ. અને આત્મામાં પૂર્ણતા લીન થઈ જવું, એનું નામ મોક્ષ. કોઈ સમજાયું ભૂમિ? શું કીધું? આત્માના આશ્રયથી શુદ્ધિની ઉત્પત્તિ, આત્માના આશ્રયથી શુદ્ધિની વૃદ્ધિ અને આત્માના આશ્રયથી શુદ્ધિની પૂર્ણતા, એનું નામ સંવર નિદ્રા અને મોક્ષ છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ, ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન, પછી એની વૃદ્ધિ થવી એટલે મુનિ દશા, એની પૂર્ણતા થઈ જવી એટલે અરિહંત અને સિદ્ધ દશા. ઈઝી થઈ ગયું? સંવર નિદ્રા મોક્ષ વિષય તો બહુ સરળ છે ભાઈ, હેને? ચલો ગુરુદેશીના હરેક પ્રવચનમાં સાત તત્વની વાત, સંવરની વાત, આશ્રમની વાત, ભેદ વિજ્ઞાનની વાત, ઔદયિક ભાવથી ભિન્ન પારણામિક ભાવની વાત હરેક પ્રવચનમાં આવતી હોય છે. મારો પ્રશ્ન છે, આપણા પાસે સાત તત્વમાંથી કેટલા તત્વ છે? તમે કહેશો આવું બધું નહીં પૂછો. હવે અમારી પાસે અગર સાતમાંથી છ હોય તો, સાત હોય તો, પાંચ હોય તો અમે કેવી રીતના કહીએ તમને? એક જનરલ આન્સર આપો. ચલો જનરલ, ચાર 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 છે. ચાર જીવ, જીવ એક નહીં ચાર છે ભાઈ. જીવ, હું જીવ તત્વ છું કે નહીં? જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા, બધા ભગવાન આત્મા છે કે નહીં? ગુરુદેશી કહેતા તને ભગવાન છો, ભગવાન થાઓ મંત્ર કહેતે થે, એ સમય જાણું કઈ કહ કર પ્રેમ સે પુકારતે થે. તો ભગવાન છો અને ભગવાન થાઓ, તો બધા ભગવાન છે કે નહીં? તો બધા જીવ તત્વ છે કે નહીં? આ બધા જીવ તત્વ, આ ઉપરના પેકિંગને અને રાગ દ્વેષને હટાવો તો બધા ભૂલેલા ભગવાન છે કે નહીં? ખ્યાલ આવે છે? તો જીવ તત્વ છે. હવે આ સંયોગમાં આ બધું છે ને, અજીવ છે, કર્મ છે, ઘર કુટુંબ પરિવાર છે કે નહીં? તો અજીવ તત્વ છે, છે કે નહીં? અજીવ તત્વ છે, સિમ્પલ અજીવ તત્વ છે. આ શરીર છે, આ શરીર અજીવ છે કે નહીં? બાહ્ય સંયોગ છે, બધા અજીવ છે. તો બે તત્વ થઈ ગયા, જીવ અજીવ, બોલો. અને આખો દિવસ સવારથી રાત ભાવોમાં પરણામાં શું ચાલે છે? આશ્રવ અને બંધ. આશ્રવ બંધ ચાલે છે ને સવારથી રાત, સમજાય છે બધા? આશ્રવ અને બંધ, રાગ દ્વેષના પરિણામ એમાં અટકી જવું, પરિણામ એમાં અટકી જવું, વિકારી ભાવ એમાં અટકી જવું, એ તો ચાલે છે સવારથી રાત. શું ચાલે છે બોલો? રાગ દ્વેષની ધમાચકરી તો મચી છે પર્યાયમાં, તીવ્ર મંદ, શુભ અશુભ, તીવ્ર મંદ, શુભ અશુભ, બોલો. અહીંયાથી બહાર જશો, મને નહીં કહેતા, પોતપોતાને આન્સર આપજો. અહીંયાથી બહાર જશો એટલે કેવા ભાવ ચાલુ થઈ જશે? અશુભ ભાવ. ચલો હવે જમવાનું, હવે આ કામ પતવાનું, હવે આમ કરવાનું, આમ કરવાનું, આ પ્રોગ્રામ છે, સન્ડે છે એટલે આમ છે, આમ છે, આમ છે, આમ છે. ખ્યાલ આવે છે? સવારના ઉઠો ત્યારે અહીંયા આવવાના ભાવ એટલે શુભ ભાવ. હવે અહીંયા મંદિરમાં આઠ વાગ્યાથી આપણે છે તો આ બાર વાગ્યા તો એમ નહીં સમજતા કે આઠ થી બાર શુભ ભાવ જ ચાલે છે. આમાં વચ્ચે વચ્ચે કેટલીય વાર અશુભ ભાવ આવી ગયા. તો આ શુભ અશુભ, શુભ અશુભ, તીવ્ર મંદ, એ આશ્રવ બંધના ભાવ પર્યાયમાં પ્રતિ સમય ચાલે છે કે નહીં? આત્મા દ્રવ્ય પર્યાય આત્મક આખી વસ્તુ છે. દ્રવ્યની વાત પણ કરીએ છીએ ને, પર્યાયની વાત પણ કરીએ છીએ, કારણ કે ભગવાન છો એ દ્રવ્ય અપેક્ષાએ અને ભગવાન થાઓ એ પર્યાયમાં. પોઈન્ટ સમજાય છે? બધા સ્વભાવથી ભગવાન છે, પરંતુ પર્યાયમાં ભગવાન થવા માટે આપણે બધા અહીંયા મળીએ છીએ. આપણે ગુરુદેવશ્રીનું પ્રવચનનું શ્રવણ કરીએ છીએ કેમ? કારણ કે આપણને બધાને પર્યાયમાં ભગવાન થવું છે, આપણને બધાને પર્યાયમાં સંવર તત્વની પ્રાપ્તિ કરવી છે. આ ભાવમાં પર્યાયમાં સંવર તત્વની પ્રાપ્તિ જેને કરવી હોય હાથ ઉપર કરે. સંવર બોલો, સમ્યક દર્શન. અરે એની માટે હવે હું આનાથી આગળ નહીં પૂછું, પૂછી લઉં છું, આન્સર નહીં પૂછું. સંવર માટેનો આપણે પુરુષાર્થ કેટલો કરીએ? સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે, કોઈને પણ પૂછશું ભગવાન થવું છે? હા. નરકમાં જવું છે? ના. નિગોદમાં જવું છે? હોય કાંઈ. તિર્યંશમાં હાથી ઘોડા કાગડા બિલાડા થવું છે? ના. જો કેટલો આમ જોશથી ના આવે છે, ના ના બોલો. જવું નથી, ઉદય નથી જોતા, પ્રતિકૂળતા આવે છે તો ડરી જઈએ છીએ, ગભરાઈ જઈએ છીએ. ખ્યાલ આવે છે? ગુરુદેવ શ્રી કહે છે પ્રતિકૂળતા ગમતી નથી, પાપનો ઉદય ગમતો નથી, નરક નિગોદમાં જવું નથી, પણ પરિણામમાં અભિપ્રાયમાં તો નિરંતર ત્યાં જવા માટેના જ કાર્ય કરે છે. અને એ પણ આવા ઊંડા અવતરણી પંચમ કાળમાં આવા ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની ધર્માત્મા જે તીર્થંકર પાસેથી આવ્યા, તીર્થંકર થઈને મોક્ષ જવાના છે. આ તો વચ્ચે એક હોલ્ટ લીધો અહીંયા આપણી માટે ખ્યાલ આવે છે કે સાથે સાથે ચાલો આવવું હોય તો મોક્ષે આપણી માટે આવ્યા કે ચાલો જેને મોક્ષ આવવું હોય મારી સાથે, જેને આ સંસાર ભવ ભ્રમણથી છૂટવું હોય એ સંવરના બીજડા અહીંયા રોપો. સંવર એટલે સમજાયું સંવર. હવે પૂછો પોતાની ઈમાનદારીથી, ઓનેસ્ટલી આસ્ક યોર સેલ્ફ એટ ધ એન્ડ ઓફ ધ ડે કે સંવર માટે આપણે આખા દિવસમાં કેટલો પુરુષાર્થ થયો, આપણને આખા દિવસમાં કેટલી પૂરું કરવું સમય થઈ ગયો, આપણને આખા દિવસમાં કેટલી વાર યાદ આવ્યું કે હું તો જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છું, હું એક પ્રભુ તત્વ છું, પ્રભુ મને પ્રભુ કહીને બોલાવે છે, 100 ઇન્દ્રોની હાજરીમાં ભગવાન મારા વખાણ કરે છે, આ અરે હું અનંત 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 સુખ શાંતિ આનંદથી ભરેલો છું, હું પરિપૂર્ણ છું, નિરપેક્ષ છું, મારું સર્વસ્વ મારામાં છે, હું આ શરીર ઘર કુટુંબ પરિવારથી અત્યંત ભિન્ન ચૈતન્ય તત્વ છું, અરે ખરેખર કોઈ મારા દુઃખના સુખના કારણ નથી, નાસ્તી સર્વોપી સંબંધ મારી સાથે ખરેખર કોઈનો સંબંધ નથી, કોઈનો સંબંધ મારી સાથે નથી, મારો સંબંધ કોઈ સાથે નથી, મને કોઈની જરૂરત નથી, બધાને કોઈની જરૂરત નથી, બધા પોતપોતામાં એક નિરપેક્ષ સ્વતંત્ર સ્વાધીન તત્વ છે, દ્રવ્ય છે, બધા પોતપોતામાં પોતપોતાની યોગ્યતાથી પ્રણમી રહ્યા છે. હવે વિચાર કરો, આ દ્રષ્ટિથી વિચારશો તો બધાની વચ્ચે રહેવા છતાં પણ આપણે કેટલા અલિપ્ત, કેટલા ડિટેચ, કેટલા બધા આપણે નિરપેક્ષ અને કેટલા નિરાકુળ રહી શકશું, નિર્ભાર રહી શકશું, નિશંક રહી શકશું, નિર્ભય રહી શકશું અને આપણી સાધના આરાધના આપણે નિરાકુળતાથી કરી શકશું અને જે પણ બની રહ્યું છે એને સહજ સ્વીકાર કરી શકશું, ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતના આધારે એક્સેપ્ટ ઇટ એઝ ઇટ ઇઝ. એમાં બહુ ફેરફાર અને બહુ કે ને કે તારી બુદ્ધિ નહીં દોડાવતો, કારણ કે પરદ્રવ્યનું પ્રણમન તારા અધીન નથી. જીવ અજીવ આશ્રવ બન સંવર. આપણી ગાડી થોડી સ્લો જઈ રહી છે, વાંધો નથી ને. હવે નિજરા અને મોક્ષની આપણે વાત નેક્સ્ટ ટાઈમ કરીશું. નિજ નિધિ નિજ મે બતાઈ ઉપકારી હૈ ઇસકે લિયે જિન વાણી વાત કો વંદના શત બારી હૈ, વંદના શત બારી. બોલા ભક્તોને મૌન નિદ્રામાંથી જગાવનારી, સંતારસનું પાન કરાવનારી અને કાન મહેનત બોધિની દ્વાદશાની પરમકારી જીનવાણી માતનો છે, આ ભક્તોના અનંત ઉપકારી મહાન ગુરુદેવનો, ધન્યવતા પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન. એકવાર જય હો તો જોસ્તી આવે, એકવાર જોસ્તી. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો. Thank you very much.